એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારો અનુસાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે કેવા પુસ્તકની વાત કરવાના છીએ જેણે દુનિયાભરમાં લાખો લોકોને એમ કહી શકાય કે એક નવી દિશા આપી છે. ઇકીગાઈ, લાંબુ સુખી જીવનનો જાપાની રહસ્ય.
હા, અને આ પુસ્તક હેક્ટર ગાર્સિયા પુઇકસેર્વર અને ફ્રાન્સેસ્ક મિરાલેસ દ્વારા લખાયું છે.
બરાબર.
અને મને લાગે છે કે આજના સમયમાં આની ચર્ચા કરવી ખરેખર બહુ જ અગત્યની છે.
કેમ એવું લાગે છે?
કારણ કે જુઓ ને, આપણી આધુનિક લાઇફસ્ટાઇલ ઘણીવાર કેટલી તણાવ ભરી હોય છે.
હા, એ તો છે, ભાગદોડ બહુ છે.
બરાબર. અને એની સાથે ક્યારેક અસંતોષ, ક્યારેક એમ લાગે કે શું કરી રહ્યા છે, ક્યાં જઈ રહ્યા છે, એક દિશાહીનતા જેવું લાગે. તો આવા સમયે લાંબુ, સુખી અને સૌથી મહત્વનું એક હેતુપૂર્ણ જીવન એ કેવી રીતે જીવાય, આ સવાલ બધાના મનમાં ક્યાંક ને ક્યાંક હોય જ છે.
સાચી વાત.
અને આ ઇકીગાઈનો જે ખ્યાલ છે ને, એ આ બાબતે એકદમ ફ્રેશ અને ઊંડો વિચાર આપે છે.
સરસ. તો ચાલો શરૂઆત કરીએ લેખકોથી. આ બંને લેખકો કોણ છે? પહેલા હેક્ટર ગાર્સિયા પુઇકસેર્વર.
હા, હેક્ટર ગાર્સિયા, એમને ઓનલાઈન લોકો કિરાઈ તરીકે પણ ઓળખે છે.
અચ્છા.
એ મૂળ તો સ્પેનિશ છે, પણ એક દાયકા કરતાં વધુ સમય જાપાનમાં રહ્યા છે, એટલે જાપાની સંસ્કૃતિ અને જીવનશૈલીનો એમને સીધો ઊંડો અનુભવ છે.
એટલે જાપાન એક્સપર્ટ કહી શકાય.
હા, અને રસપ્રદ વાત એ છે કે એમનું બેકગ્રાઉન્ડ એન્જિનિયરિંગનું છે.
ઓ વાહ.
એટલે કદાચ એમની રીત થોડી અલગ છે, મતલબ જટિલ વિચારોને પણ એકદમ પદ્ધતિસર સમજાવે છે. એમનું બીજું પુસ્તક અ ગીક ઇન જાપાન પણ જાણીતું છે.
અને બીજા લેખક ફ્રાન્સિસ મિરાલેસ.
હા, ફ્રાન્સિસ મિરાલેસ એ પણ સ્પેનિશ લેખક છે, સાથે પત્રકાર અને અનુવાદક પણ.
એમનું ફોકસ શું છે?
એમનું કામ મુખ્યત્વે મનોવિજ્ઞાન, આધ્યાત્મિકતા, પર્સનલ ડેવલપમેન્ટ આ બધા વિષયો પર છે. એમની ખાસિયત એ છે કે ગહન વિચારોને પણ એકદમ સરળ ભાષામાં રજૂ કરી શકે, જેથી સામાન્ય વાચક પણ સમજી શકે.
એટલે કોમ્પ્લેક્સ આઈડિયાઝને સિમ્પલ બનાવવાની કળા.
બરાબર. અને પત્રકારત્વનો અનુભવ પણ કામ આવે છે, એટલે એમનું રિસર્ચ ભરોસાપાત્ર અને વાંચવામાં રસપ્રદ લાગે.
તો આ જોડી તો કમાલની છે. એક બાજુ જાપાનનો ઊંડો અનુભવ ધરાવનાર ગાર્સિયા અને બીજી બાજુ મનોવિજ્ઞાન અને સરળ રજૂઆતના માસ્ટર મિરાલેસ.
હા, જાણે પૂર્વનું જ્ઞાન અને પશ્ચિમની જિજ્ઞાસા, એનું પરફેક્ટ મિશ્રણ.
અને મને સૌથી વધુ એ ગમ્યું કે આ લોકો ખાલી થિયરી નથી લખતા, તેઓ ખરેખર ઓકિનાવા ગયા, ત્યાંના જે શતાયુ લોકો છે જે 100 વર્ષથી વધુ જીવે છે એમને મળ્યા, એમની સાથે વાતો કરી.
સાચી વાત છે. એનાથી પુસ્તક ખાલી સૈદ્ધાંતિક નથી રહેતું, જીવંત બની જાય છે.
બિલકુલ. તો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. આ ઇકીગાઈ છે શું?
ઇકીગાઈ, એનો સીધો સાધો અર્થ કહીએ તો જીવન જીવવાનું કારણ, અથવા એમ કહો કે રોજ સવારે પથારીમાંથી ઉઠવા માટેનું કારણ.
અચ્છા.
પુસ્તક કહે છે કે દરેક વ્યક્તિની અંદર આ ઇકીગાઈ છુપાયેલી હોય છે, અને એને શોધીને એ પ્રમાણે જીવવું એ જ લાંબા, સ્વસ્થ અને સુખી જીવનનું રહસ્ય છે.
ખાસ કરીને ઓકિનાવાના લોકોના જીવન પરથી આ તારણ કાઢ્યું છે. પણ આ ઇકીગાઈ મળે ક્યાં, કેવી રીતે શોધવી,
એના માટે પુસ્તકમાં 4 વર્તુળોનો એક ડાયાગ્રામ આપ્યો છે. ઇકીગાઈ એ 4 બાબતોના સંગમ સ્થાને મળે છે.
કઈ 4 બાબતો?
પહેલું, તમને શું કરવું ખરેખર ગમે છે, તમારો શોખ, તમારો જુસ્સો શું છે. બીજું, તમે શેમાં કુશળ છો, તમારી આવડત, તમારી સ્કિલ્સ કઈ છે. ત્રીજું, આ દુનિયાને, સમાજને શેની જરૂર છે. અને ચોથું, તમને શેના માટે પૈસા મળી શકે છે, તમારો વ્યવસાય શું હોઈ શકે.
ઓકે, એટલે શોખ, આવડત, દુનિયાની જરૂરિયાત અને કમાણી, જ્યાં આ ચારેય મળે ત્યાં ઇકીગાઈ છે.
બરાબર, ત્યાં તમારી ઇકીગાઈ રહેલી છે.
આ તો વિચારવા જેવું છે. મને લાગે છે ઘણા શ્રોતાઓ અત્યારે પોતાના જીવન સાથે આને જોડી રહ્યા હશે.
ચોક્કસ.
કારણ કે કોણ એવું છે જે જીવનમાં વધુ અર્થ નથી શોધતું, વધુ સંતોષ નથી ઇચ્છતો.
સાચી વાત.
જે લોકો કારકિર્દીમાં કોઈક વળાંક પર ઉભળા છે, કે મિડલ એજમાં વિચારે છે કે હવે આગળ શું, અથવા બસ જીવનમાં કોઈ દિશા શોધી રહ્યા છે, એમના માટે આ પુસ્તક ખૂબ ઉપયોગી થઈ શકે.
હા, પણ એક વાત સમજવી જરૂરી છે.
શું?
કે આ કોઈ ઇન્સ્ટન્ટ નૂડલ્સ જેવી ફોર્મ્યુલા નથી કે 2 મિનિટમાં ઇકીગાઈ મળી ગઈ.
હા હા,
એવું નથી.
ના,
આ એક આખી જીવન જીવવાની ફિલોસોફી છે, જેમાં તમારું શારીરિક સ્વાસ્થ્ય, માનસિક શાંતિ, સામાજિક સંબંધો, હેતુપૂર્ણ કામ, આ બધું જ જોડાયેલું છે.
એક હોલિસ્ટિક અપ્રોચ છે.
બરાબર. પુસ્તક આપણને ઓકિનાવા લઈ જાય છે, જે શતાઈઓના ગામ તરીકે ઓળખાય છે. ત્યાંના લોકો કેવી રીતે જીવે છે, એમની આદતો શું છે, ત્યાંથી શરૂ કરીને ઇકીગાઈનો સિદ્ધાંત સમજાવે છે
અને પછી એને આપણા જીવનમાં કેવી રીતે લાગુ પાડવું એ પણ બતાવે છે.
હા, પ્રેક્ટિકલ સૂચનો પણ છે. લેખકોએ પરંપરાગત જ્ઞાન અને આધુનિક વિજ્ઞાન બંનેને સરસ રીતે ભેગા કર્યા છે.
મને પેલી રિટાયરમેન્ટવાળી વાત બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી.
હા, એ બહુ મહત્વનો મુદ્દો છે. પુસ્તક પશ્ચિમી દેશોમાં જે રિટાયરમેન્ટનો કોન્સેપ્ટ છે ને, કે કામમાંથી નિવૃત્ત થઈને બસ આરામ કરવો, એને પડકારે છે.
એટલે શું કહે છે?
ઓકિનાવામાં લોકો ક્યારેય ખરા અર્થમાં રિટાયર થતા જ નથી. નિવૃત્તિ એટલે નિષ્ક્રિયતા નહીં, પણ જીવનના અંત સુધી કોઈકને કોઈક હેતુ સાથે જોડાયેલા રહેવું. કોઈ શોખ, કોઈ કામ, કોઈ સામાજિક પ્રવૃત્તિ, કંઈક કરતા રહેવું. આ વિચાર જ ક્રાંતિકારી છે.
વાહ, આ તો ખરેખર અલગ છે. ચાલો હવે થોડું વધુ ઊંડાણમાં જઈએ. પુસ્તકના અમુક મુખ્ય પ્રકરણો કે વિચારો પર વાત કરીએ. શરૂઆત ઓકિનાવાથી જ કરીએ.
હા, લેખકો જ્યારે ત્યાં ગયા અને શતાયુઓને મળ્યા ત્યારે એમને સમજાયું કે આ લોકો માટે નિવૃત્તિ જેવો કોઈ શબ્દ જ નથી એમના શબ્દકોશમાં.
ખરેખર.
હા, એ લોકો છેક સુધી કંઈક ને કંઈક કરતા રહે છે. કોઈ નાનું કામ, બાગકામ, કોઈ હસ્તકલા, સામુદાયિક પ્રવૃત્તિ. એમની આ સતત સક્રિયતા અને હેતુપૂર્ણ જીવન જ એમના લાંબા અને સ્વસ્થ આયુષ્યનું એક મોટું રહસ્ય છે.
આ તો આપણી જે નિવૃત્તિ એટલે આરામ ની માન્યતા છે એનાથી બિલકુલ ઉલટું છે.
બરાબર. અને આ ખાલી શારીરિક સક્રિયતા નથી, માનસિક રીતે પણ એ લોકો એટલા જ સ્ફૂર્તિવાળા હોય છે. એક ખરા અર્થમાં સફળ વૃદ્ધત્વ, સક્સેસફુલ એજિંગનું ઉદાહરણ છે. પુસ્તક પછી વિક્ટર ફ્રેન્કલની લોગોથેરાપી સાથે પણ ઇકીગાઈને જોડે છે.
લોગોથેરાપી એ શું છે?
વિક્ટર ફ્રેન્કલ એક મનોચિકિત્સક હતા, જેમણે કહ્યું હતું કે જીવનમાં અર્થ, મીનિંગ શોધવો એ માણસની મૂળભૂત જરૂરિયાત છે. ખાસ કરીને મુશ્કેલીના સમયમાં ટકી રહેવા માટે આ અર્થ બહુ જરૂરી છે.
અચ્છા, તો ઇકીગાઈ અને લોગોથેરાપીમાં શું સંબંધ છે?
બંને જીવનમાં કારણ હોવાના મહત્વ પર ભાર મૂકે છે, પણ ઇકીગાઈ કદાચ થોડું આગળ જાય છે. એ ખાલી દુઃખ સહન કરવાની વાત નથી, પણ રોજિંદા જીવનમાં આનંદ, સંતોષ અને પરિપૂર્ણતા કેવી રીતે મળે એના પર વધુ ધ્યાન આપે છે.
અને અહીં પેલો ફ્લોનો કોન્સેપ્ટ આવે છે ને?
હા, બરાબર. મિહાલી સિસ્કિન્ટ મિહાલી નામના મનોવૈજ્ઞાનિકે આ ફ્લોનો ખ્યાલ આપ્યો.
ફ્લો એટલે શું, સરળ ભાષામાં?
ફ્લો એટલે એવી સ્થિતિ જ્યારે તમે કોઈ કામમાં એટલા ઊંડા ઉતરી જાઓ, એટલા એકાગ્ર થઈ જાઓ કે તમને સમયનું, આસપાસનું, ભૂખ તરસનું કશાનું ભાન ન રહે. બસ તમે અને તમારું કામ.
હા, ક્યારેક એવું થાય છે ખરું, કોઈ મનગમતું કામ કરતા હોઈએ ત્યારે.
પણ પ્રવૃત્તિ હોઈ શકે.
તો આપણે આવી ફ્લો વાળી ક્ષણોને ઓળખવી જોઈએ અને જીવનમાં એને વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ.
બરાબર. એ પણ ઇકીગાઈ શોધવાની દિશામાં એક પગલું છે.
અને પેલું ઓકિનાવાના માસ્ટર્સનું ઉદાહરણ એ બહુ સરસ છે.
હા, પુસ્તકમાં આવા ઘણા જીવંત ઉદાહરણો છે, જેમ કે 102 વર્ષના કરાટે માસ્ટર જે હજુય પ્રેક્ટિસ કરે છે.
શું વાત છે.
કે પછી એવા વડીલો જે સામુદાયિક બગીચા સંભાળે છે, કે પછી પેઢીઓથી ચાલતી આવતી પરંપરાગત હસ્તકલાના કારીગરો.
આ વાર્તાઓ શું બતાવે છે?
એ બતાવે છે કે ઇકીગાઈ દરેક માટે અલગ અલગ હોઈ શકે છે. કોઈ એક ફિક્સ વસ્તુ નથી, પણ એ બધામાં અમુક સામાન્ય તત્વો જોવા મળે છે.
જેમ કે
હેતુની ભાવના, સમુદાય સાથેનું જોડાણ, સતત કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરતા રહેવું અને જીવનમાં એક પ્રકારની મધ્યમતા જાળવવી. આ લોકો જિજ્ઞાસુ રહે છે, નવું શીખતા રહે છે, નવા લક્ષ્યો પણ રાખે છે.
ખરેખર પ્રેરણાદાયક છે. આ તો થઈ જીવન જીવવાની ફિલોસોફીની વાત, પણ પુસ્તક રોજિંદી આદતો જેમ કે ખાવા પીવાનું, કસરત, એના પર પણ વાત કરે છે.
હા, બિલકુલ. ખાસ કરીને ઓકિનાવાના લોકોની આદતો પરથી બે મુખ્ય બાબતો પર ભાર મૂક્યો છે. એક છે આહાર.
શું ખાસ છે એમના આહારમાં?
એક તો એમનો પ્રખ્યાત નિયમ છે, હારાહાચી બુ.
હારા હાચી બુ એટલે
કે પેટ 80% ભરાય ત્યાં સુધી જ જમવું, ક્યારેય ઠાંસી ઠાંસીને ન ખાવું.
ઓહ, સેલ્ફ કંટ્રોલની વાત છે.
હા, અને એમનો ખોરાક પણ જુઓ તો સાદો પણ પૌષ્ટિક હોય છે. શાકભાજી, ટોફુ, ફળો, માછલી આ બધું વધુ, અને ખાંડ, મીઠું, પ્રોસેસ્ડ ફૂડ, રેડ મીટ આ બધું ઓછું. ગ્રીન ટી જેવી એન્ટીઓક્સિડન્ટવાળી વસ્તુઓ પણ ખરી.
અને કસરત વિશે શું?
કસરતમાં પણ એ જ મધ્યમતાનો સિદ્ધાંત છે. ત્યાં કોઈ જિમમાં જઈને કલાકો સુધી વજન ઉપાડવાની વાત નથી,
તો પછી?
પણ રોજિંદી, હળવી, સતત અને જીવન સાથે જોડાયેલી શારીરિક પ્રવૃત્તિ, જેમ કે ચાલવું, બાગકામ કરવું, સાફસફાઈ કરવી, ત્યાંના સ્થાનિક લોકનૃત્યો કરવા,
એટલે ફંક્શનલ મૂવમેન્ટ્સ,
બરાબર. અને તાઈ ચી કે ગોંગ જેવી પૂર્વીય કસરતો પણ છે, જે શરીરની લચકતા, સંતુલન અને મન શરીરના જોડાણને પ્રોત્સાહન આપે છે. ટૂંકમાં, ઇન્ટેન્સિટી કરતાં કન્સિસ્ટન્સી અને આનંદ વધુ મહત્વનો છે.
ખૂબ સરસ. પુસ્તકનો અંત ભાગ પણ એટલો જ રસપ્રદ છે. સ્થિતિસ્થાપકતા એટલે કે મુશ્કેલીઓનો સામનો કરવાની ક્ષમતા, એના પર વાત છે.
હા, રિઝિલિયન્સ. અહીં એન્ટી ફ્રેજિલિટીનો વિચાર આવે છે.
કે શું છે વળી?
એન્ટી ફ્રેજિલિટી એટલે એવી સ્થિતિ જ્યારે તમે મુશ્કેલીઓ, આઘાતો કે તણાવથી ભાંગી પડવાને બદલે એમાંથી શીખીને વધુ મજબૂત બનો છો.
વાહ, એટલે પડકારો તમને તોડવાને બદલે વધુ સારા બનાવે.
બરાબર. અને બીજો એક બહુ સુંદર જાપાની કોન્સેપ્ટ છે, વાબી સાબી.
હા, એ શબ્દ મેં સાંભળ્યો છે. એ શું છે?
વાબી સાબી એટલે અપૂર્ણતામાં, ક્ષણભંગુરતામાં અને સાદગીમાં રહેલી સુંદરતાને જોવી અને સ્વીકારવી.
ઉદાહરણ આપી શકો?
જેમ કે કોઈ જૂની વસ્તુ હોય, એના પર સમયની નિશાનીઓ હોય, એને છુપાવવાને બદલે એને જ એની સુંદરતા ગણવી. અથવા પેલી કિંતુસુગી કળા છે, જેમાં તૂટેલા માટીના વાસણને સોનાથી સાંધવામાં આવે છે. એ તિરાડોને હાઇલાઇટ કરે છે.
અચ્છા, એટલે ખામીઓને સ્વીકારવાની વાત છે.
હા, જીવનમાં અને વસ્તુઓમાં પરફેક્શન શોધવાને બદલે એમની અપૂર્ણતા અને અનન્યતાને માણવી. આ દ્રષ્ટિકોણ આપણને જીવનની અનિશ્ચિતતાઓ અને આપણી પોતાની મર્યાદાઓને સ્વીકારવામાં મદદ કરે છે.
અથવા બહુ ગહન વાત છે. અને છેલ્લો એક કોન્સેપ્ટ, ઇચિગો ઇચિએ.
હા, ઇચિગો ઇચિએ એટલે કે દરેક ક્ષણ, દરેક મુલાકાત, દરેક અનુભવ એ અનન્ય છે, એ ફરી ક્યારે એ જ રીતે નહીં આવે.
એટલે વર્તમાનમાં જીવવાની વાત.
બરોબર. એક ક્ષણને પૂરેપૂરી જીવો, એને માણો, એના પ્રત્યે સભાન રહો. આ બધા વિચારો મળીને જીવન પ્રત્યે એક મજબૂત અને સકારાત્મક દૃષ્ટિકોણ બનાવે છે.
અને પુસ્તકના અંતે આ બધાનો સારાંશ 10 નિયમોમાં આપ્યો છે, નહીં?
હા, 10 નિયમો છે. જેમ કે, હંમેશા સક્રિય રહો, ઉતાવળ ન કરો, ધીમે ચાલો, પેટ પૂરેપૂરું ન ભરો, હરાહાચી બુ, સારા મિત્રો બનાવો, આગલા જન્મદિવસ માટે ફિટ રહો, સ્મિત કરતા રહો, પ્રકૃતિ સાથે ફરી જોડાઓ, આભાર વ્યક્ત કરો, વર્તમાન ક્ષણમાં જીવો અને તમારી ઇકીગાઈને અનુસરો.
સરસ. આખા પુસ્તકમાંથી જો મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો શું કહી શકાય?
મને લાગે છે સૌથી પહેલો અને મહત્વનો સંદેશ એ છે કે જીવનમાં સ્પષ્ટ હેતુ હોવો, એટલે કે તમારી ઇકીગાઈ, એ લાંબા અને સુખી જીવનનો પાયો છે.
એ ખાલી કારકિર્દી નથી, પણ જીવન જીવવાનું કારણ છે.
બરાબર. એ સવારે ઉઠવાનું કારણ બને છે અને મુશ્કેલીઓ આવે ત્યારે ટકી રહેવાની તાકાત પણ આપે છે. એ દીર્ઘાયુષ્યનું એન્જિન છે એમ કહી શકાય.
બીજો મુદ્દો
છે મન, શરીર અને આત્માનું જોડાણ. આપણે ઘણીવાર આ બધાને અલગ અલગ ગણીએ છીએ, પણ ઇકીગાઈ કહે છે કે આ બધું ઇન્ટરકનેક્ટેડ છે. સારો ખોરાક, નિયમિત હળવી કસરત, માનસિક શાંતિ, સારા સંબંધો, આ બધું ભેગું મળીને જ સંપૂર્ણ સ્વાસ્થ્ય અને સુખાકારી બને છે.
ત્રીજું
છે સમુદાય અને સામાજિક જોડાણનું મહત્વ. ઓકિનાવામાં પેલી મુઆઈની પ્રથા છે.
હા, એ શું છે?
એ જીવનભરના મિત્રોનું એક ગ્રુપ હોય છે, જે એકબીજાને સામાજિક, આર્થિક, ભાવનાત્મક દરેક રીતે સપોર્ટ કરે છે.
વાહ, આ તો બહુ સરસ છે.
હા, એ બતાવે છે કે મજબૂત સામાજિક સંબંધો આપણા સુખ અને આયુષ્ય માટે કેટલા જરૂરી છે. આપણે એકલા નથી જીવી શકતા, આપણી સંસ્કૃતિમાં પણ પરિવાર અને સમાજનું મહત્વ છે જ.
ચોક્કસ. આગળ
ચોથો મુદ્દો છે સતત વૃદ્ધિ અને શીખતા રહેવાનું. ઇકીગાઈ કોઈ સ્થિર વસ્તુ નથી કે એકવાર મળી ગઈ એટલે પૂરું. એ સમય સાથે બદલાઈ શકે છે, વિકસી શકે છે. એટલે જ જિજ્ઞાસુ રહેવું, નવું શીખતા રહેવું જરૂરી છે. વૃદ્ધત્વ એટલે સ્થગિતતા નહીં.
અને પાંચમો?
પાંચમો મુદ્દો છે સંતુલન અને મધ્યમતા જીવનના દરેક પાસામાં. ખાવામાં હારા હાચીબુ, કસરતમાં હળવાશ અને નિયમિતતા, કામ અને આરામ વચ્ચે સંતુલન, અતિરેક ટાળીને એક ટકાઉ રસ્તો અપનાવો.
અને પેલું વર્તમાનમાં જીવવાની વાત પણ ખરી ને, ઇચિગો ઇચિએ.
હા, એ પણ એક મુખ્ય સંદેશ છે. ઇકિકાઈનો અનુભવ ભવિષ્યની કોઈ મોટી સિદ્ધિમાં નથી, પણ વર્તમાન ક્ષણની પ્રવૃત્તિઓ અને સંબંધોમાં પૂરેપૂરા હાજર રહેવામાં છે.
અને છેલ્લે, પેલા પશ્ચિમી જીવનશૈલીના ભાગલા પાડવા કરતા.
હા, એ મહત્વનું છે. કામ, કુટુંબ, આરામ, શોખ, આ બધાને અલગ અલગ ડબ્બામાં વહેંચી દેવાને બદલે ઇકિકાઈ એક સંકલિત, ઇન્ટિગ્રેટેડ અભિગમ સૂચવે છે, જ્યાં તમારો હેતુ આ બધા પાસાઓને જોડે છે.
ખૂબ સરસ. પુસ્તકમાં ઘણા એવા વાક્યો કે વિચારો છે જે યાદ રહી જાય, જેમ કે પેલું હંમેશા વ્યસ્ત રહેવાની ખુશી.
હા, એ બહુ મહત્વનું છે. અહીં વ્યસ્ત એટલે ભાગદોડ કે તણાવ નહીં,
તો શું,
પણ કોઈક અર્થપૂર્ણ પ્રવૃત્તિમાં મગ્ન રહેવું, જે તમને બોજ નહીં પણ આનંદ આપે. એક્ટિવ રહેવું, એન્ગેજ રહેવું.
બરાબર. બીજું કોઈ યાદગાર વાક્ય?
ફક્ત સક્રિય રહેવાથી જ તમને 100 વર્ષ જીવવાની ઈચ્છા થશે. આ શારીરિક અને માનસિક પ્રવૃત્તિને જીવન જીવવાની ઈચ્છા સાથે જોડે છે.
અને ઇકિગાઈની વ્યાખ્યાને સરળ બનાવતું વાક્ય?
તમારી ઇકિગાઈ તમે શેમાં સારા છો અને તમને શું કરવું ગમે છે તેના મિલન બિંદુ પર છે. અલબત્ત આમાં બીજા બે પરિબળો, દુનિયાની જરૂરિયાત અને કમાણી, પણ જોડાય છે. પણ શરૂઆત અહીંથી થાય છે.
અને પેલું હારા હાચીબુ?
હા, એ માત્ર ખાવાનો નિયમ નથી, પણ સંયમ અને માઇન્ડફુલનેસની ફિલોસોફી છે.
અને ઇચિગો ઇચિએ, વર્તમાન ક્ષણની કિંમત.
બરાબર. આ બધા વિચારો બતાવે છે કે ઇકિગાઈ ખાલી એક શબ્દ નથી, પણ જીવન જીવવાની એક રીત છે.
તો હવે મુખ્ય સવાલ, આ બધું જાણીને આપણે આપણા રોજિંદા જીવનમાં આને કેવી રીતે ઉતારી શકીએ? શું કરવું જોઈએ?
શરૂઆત નાના પગલાથી કરી શકાય, જેમ કે થોડો સમય કાઢીને વિચારો કે તમને કઈ પ્રવૃત્તિઓ ખરેખરો આનંદ આપે છે, ક્યારે તમને પેલો ફ્લોનો અનુભવ થાય છે, કઈ વસ્તુઓ તમારા માટે મહત્વની છે, તમારા મૂલ્યો શું છે.
એક જાતનું સેલ્ફ રિફ્લેક્શન.
હા, તમારી શક્તિઓ શું છે, તમારો જુસ્સો શું છે, એ ઓળખવાનો પ્રયાસ કરો.
અને પ્રોફેશનલ લાઈફમાં, નોકરી ધંધામાં,
ત્યાં પણ એ જોવાનો પ્રયાસ કરો કે તમારી ભૂમિકા તમારી ઇકિગાઈ સાથે કેટલી જોડાયેલી છે. શું તમે કામમાં ફ્લો અનુભવી શકો છો? કદાચ આખી નોકરી ન બદલી શકાય, પણ શું કામના અમુક પાસાઓ પર વધુ ધ્યાન આપી શકાય જે તમને ગમે છે, અથવા નોકરીને બહાર શોખ માટે સમય કાઢી શકાય?
અને નિવૃત્તિ વિશે શું વિચારવું?
નિવૃત્તિને અંત તરીકે નહીં, પણ એક નવા અધ્યાયની શરૂઆત તરીકે જુઓ. સક્રિય રહેવાની યોજના બનાવો, કોઈ નવો શોખ કેળવો, સમાજસેવા કરો, કંઈક એવું જેમાં તમારો હેતુ જળવાઈ રહે.
અને સ્વાસ્થ્ય માટે?
સ્વાસ્થ્ય માટે પેલું હારા હાચીબુ અપનાવવાનો પ્રયાસ કરો. રોજ થોડું ચાલવા જાઓ, સ્ટ્રેચિંગ કરો, ભારે કસરત નહીં પણ નિયમિત હળવી કસરત, માઇન્ડફુલનેસ, ધ્યાન, કૃતજ્ઞતા, આ બધું પણ મદદરૂપ થઈ શકે.
અને સંબંધો? પેલું મોઆઈ?
હા, આપણા સંદર્ભમાં કદાચ મોઆઈ જેવું ફોર્મલ ગ્રુપ ન હોય, પણ મિત્રો અને પરિવારના સપોર્ટ નેટવર્કને મજબૂત બનાવો. સંબંધોને સમય આપો, પ્રાધાન્ય આપો, સમુદાયમાં યોગદાન આપો.
એટલે મુદ્દો એ છે કે નાના સતત પ્રયત્ન કરવા, મોટા ફેરફારની રાહ જોયા વગર.
બરાબર. ચાવી એ છે કે તમારા જીવનમાં હેતુ, જોડાણ અને સંતુલન કેવી રીતે લાવી શકાય એના રસ્તા શોધતા રહેવું.
સરસ. તો આખી ચર્ચા પછી તમારા માટે સૌથી મોટો ટેકઅવે શું રહ્યો?
મારા માટે સૌથી મહત્વની વાત એ રહી કે ઇકિગાઈ એ કોઈ ડેસ્ટિનેશન નથી, પણ એક જર્ની છે, એક સતત ચાલતી પ્રક્રિયા છે. અને બીજું, પેલી નાની નાની રોજિંદી આદતો અને મજબૂત સામાજિક સંબંધો, એ ભેગા મળીને કેટલો મોટો પ્રભાવ પાડી શકે છે. લાંબુ અને સુખી જીવન ખરેખર એટલું જ જટિલ નથી જેટલું આપણે માનીએ છીએ.
અને મારા માટે, મને પેલો નિવૃત્તિનો વિચાર બદલવાની વાત બહુ ગમી. જીવનભર સક્રિય અને હેતુપૂર્ણ રહેવું, અને એ પણ કે ઇકિગાઈ શોધવા માટે કદાચ આપણે આપણી રોજિંદી પ્રવૃત્તિઓ પર જ ધ્યાન આપવાની જરૂર છે, જ્યાં આપણને સહજતાથી આનંદ મળે છે. આ પુસ્તક પ્રાચીન પૂર્વીય જ્ઞાનને આધુનિક જીવન માટે ખૂબ જ પ્રેક્ટિકલ અને પ્રેરણાદાયી રીતે રજૂ કરે છે.
તો શ્રોતાઓ માટે એક છેલ્લો વિચાર આપણે મૂકી શકીએ?
હા, જરૂર.
વિચારો કે તમારા જીવનમાં એવી કઈ નાની પ્રવૃત્તિ છે જે કદાચ તમને બહુ સામાન્ય લાગતી હોય, પણ એ કરતી વખતે તમે સમય ભૂલી જાઓ છો, તમને એમાં સહેજ આનંદ મળે છે.
ભલે એ રસોઈ બનાવવી હોય, કોઈની સાથે દિલથી વાત કરવી હોય, કોઈ કોયડો ઉકેલવો હોય, છોડવાઓને પાણી પાવું હોય, કંઈ પણ.
હા, કદાચ તમારી ઇકીગાઈનો એક નાનો અંશ ત્યાં જ છુપાયેલો હોય, જેને તમે હજુ સુધી એ નજરેથી જોયો ન હોય. આ પ્રશ્ન સાથે આપણે શ્રોતાઓને છોડીએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવું પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.